એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે છે ને ફિલોસોફીના એક એવા મોટા ગજાના માણસની વાત કરવાના છીએ જેમણે 20મી સદીમાં મતલબ વિચારોની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. લુડવિગ વિટગેનસ્ટાઈન.
હા, એમનું નામ જ એવું છે અને એમનું જીવન, એમના વિચારો બંને એટલા નાટકીય અને ક્રાંતિકારી કહી શકાય
ખરેખર. અને આજે આપણે એમના પર લખાયેલા એક પુસ્તક એસી ગ્રિલિંગનું વિટગેનસ્ટાઈન એના આધારે એમની વિચારયાત્રા સમજવાની કોશિશ કરીશું.
બરાબર. કારણ કે વિટગેનસ્ટાઈન ખાલી એક ફિલોસોફર નહોતા, એમણે ભાષા, તર્ક અને આ વાસ્તવિકતા એના સંબંધો પર એટલા પાયાના સવાલ ઉઠાવ્યા કે આખી ફિલોસોફી કરવાની રીત જ જાણે બદલાઈ ગઈ.
અને એમના સવાલો મને લાગે છે આજે પણ એટલા જ કામના છે. નહીં, આપણે કેવી રીતે વિચારીએ, કેવી રીતે વાત કરીએ, આ દુનિયાને સમજીએ કઈ રીતે, આ બધામાં ભાષાનો શું ફાળો છે?
બિલકુલ. વિટગેનસ્ટાઈન આપણને આ બધા જે ગહન પ્રશ્નો છે ને એના મૂળ સુધી લઈ જાય છે અને ગ્રેલિંગનું પુસ્તક આમાં આપણને એમ કે રસ્તો બતાવશે.
ચલો ત્યારે શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. તો સૌથી પહેલાં તો આ પુસ્તક જેણે લખ્યું છે એસી ગ્રેલિંગ, એમના વિશે થોડું જાણીએ. કોણ છે અને વિટગેનસ્ટાઈન જેવા મતલબ અઘરા વિચારક પર લખવા માટે એ કેમ યોગ્ય ગણાય?
ચોક્કસ. એસી ગ્રેલિંગ છે ને એ બ્રિટનના અત્યારના સમયના બહુ જાણીતા ફિલોસોફર છે અને જાહેર બૌદ્ધિક પણ કહેવાય, એટલે કે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ. લંડનમાં પેલી ન્યૂ કોલેજ ઓફ હ્યુમેનિટીઝ છે એના સ્થાપક પણ ખરા.
ઓહ, સારું. પણ એમની ખાસ વાત શું? મતલબ વિટગેનસ્ટાઈન પર તો કેટલું બધું લખાયું હશે.
હા, પણ ગ્રેલિંગની ખાસિયત એ છે કે એ પોતે છે ને વિશ્લેષણાત્મક ફિલોસોફી, એટલે કે એનાલિટિકલ ફિલોસોફી એના ઊંડા જાણકાર છે.
અચ્છા, જેમાંથી વિટગેનસ્ટાઈન આવેલા એ જ?
હા, બરાબર, એ જ પરંપરા. અને પછી વિટગેનસ્ટાઈને એને પડકારી પણ ખરી, એટલે ગ્રેલિંગ એ સંદર્ભ બરાબર સમજે છે. પણ સૌથી મોટી વાત એમની કમાલ એ છે કે આવા અઘરા જટિલ ફિલોસોફિકલ વિચારોને પણ છે ને
એકદમ સહેલાઈથી સમજાવી દે.
બિલકુલ, એકદમ સ્પષ્ટ સરળ ભાષામાં. એમના બીજા પુસ્તકો છે ધ મીનિંગ ઓફ થિંગ્સ જેવા, એમાં પણ આ જ સ્પષ્ટતા દેખાય.
એટલે જે વિષય આમ બહુ ગૂંચવાળા ભરેલો લાગી શકે એને એ બધા સમજી શકે એવો બનાવી દે. વિટગેનસ્ટાઈન માટે તો આ બહુ જ જરૂરી કહેવાય, કારણ કે એમના લખાણો ઘણીવાર આમ કોયડા જેવા લાગે.
ચોક્કસપણે. અને ગ્રેલિંગનો અભિગમ પણ બહુ સંતુલિત છે. એવું નથી કે વિટગેનસ્ટાઈનના ભક્ત છે. ના, એ વખાણ કરે છે પણ સાથે સાથે ટીકાત્મક રીતે પણ જુએ છે, પણ હંમેશા એમની બુદ્ધિ અને પ્રામાણિકતાનો આદર રાખે છે. એમનો હેતુ વિટગેનસ્ટાઈનને વધુ રહસ્યમય બનાવવાનો નથી, પણ એમના વિચારો સ્પષ્ટ કરવાનો છે.
સરસ. તો હવે આવીએ પુસ્તક પર. ગ્રેલિંગનું આ વિટગેનસ્ટાઈન પુસ્તક છે શું? ખાલી જીવનકથા છે?
ના ના, ખાલી જીવનકથા નહીં. ગ્રેલિંગ પોતે એને ફિલોસોફિકલ બાયોગ્રાફી કહે છે.
ફિલોસોફિકલ બાયોગ્રાફી એટલે?
એટલે કે એમાં વિટગેનસ્ટાઈનના જીવનમાં જે બન્યું, જે ઘટનાઓ બની, એને એમના ફિલોસોફિકલ વિચારો સાથે જોડીને બતાવ્યું છે. પુસ્તક એ દેખાડે છે કે કેવી રીતે એમના અંગત અનુભવો, એમના સંઘર્ષો, એમનું જે તીવ્ર વ્યક્તિત્વ હતું, કંઈક અંશે તપસ્વી જેવું, આ બધું એમના વિચારોને ઘડવામાં કામ આવ્યું.
રસપ્રદ વાત છે. જીવન અને ફિલોસોફી બંને સાથે ચાલે. તો પુસ્તક કયા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપે છે?
પુસ્તક આપણને વિટગેનસ્ટાઈનની આખી જે બૌદ્ધિક સફર છે ને એના પર લઈ જાય છે. છેક વિયેનામાં એમના બાળપણથી શરૂ કરીને, જ્યાં કલા, સંગીત, વિચારોની ચર્ચા હતી, પણ સાથે સાથે કુટુંબમાં દુઃખદ ઘટનાઓ પણ હતી. પછી એમનો એન્જિનિયરિંગનો અભ્યાસ, તર્કશાસ્ત્ર તરફ વળવું, પેલો બર્ટ્રાન્ડ રસેલ જેવા મોટા ફિલોસોફર સાથે એમનો સંબંધ,
અને પેલું વિશ્વયુદ્ધ વખતે લડતા લડતા એમણે ટ્રેક્ટેટસ લખ્યું.
હા, એ પણ પ્રથમ વિશ્વયુદ્ધના મોરચે લડતા લડતા ટ્રેક્ટેટસ લોજિકો ફિલોસોફિકસ જેવું અઘરું પુસ્તક લખ્યું.
અને પછી અચાનક બધું છોડી દીધું, ફિલોસોફી છોડીને ગામડામાં માસ્ટર બન્યા, બહેન માટે ઘર બનાવ્યું, આ બધું પણ પુસ્તકમાં હશે?
હા હા, બિલકુલ. ગ્રેલિંગ આ જે મૌન વર્ષો કહેવાય છે ને એને પણ બહુ મહત્ત્વના ગણે છે. અને પછી પાછા કેમ્બ્રિજ આવ્યા અને એમના વિચારોમાં જે મોટો બદલાવ આવ્યો, જે આપણને ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સમાં જોવા મળે છે, એને બહુ વિગતવાર વાત કરી છે. ગ્રેલિંગ એ બતાવે છે કે વિટકિન્સ્ટાઈનના જે બે મુખ્ય પુસ્તકો છે, ટ્રેક્ટેટસ અને ઇન્વેસ્ટિગેશન્સ, એ ભલે આમ ઉપરથી જુદા લાગે, વિરોધી લાગે, પણ એ બંને એક જ મોટા સવાલના જવાબ શોધવાના બે અલગ અલગ પ્રયત્નો હતા. ભાષા, વિચાર અને વાસ્તવિકતાનો સંબંધ શું છે? પુસ્તક આ વધુ બહુ સરસ રીતે દાખલા આપીને સમજાવે છે.
ચાલો તો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. શરૂઆત કરીએ એમના શરૂઆતના જીવન અને પહેલા મોટા ગ્રંથથી, ટ્રેક્ટેટસ લોજિકો ફિલોસોફિકસ. ગ્રેલિંગ આ ભાગને કઈ રીતે રજૂ કરે છે?
ગ્રેલિંગ શરૂઆત કરે છે વિયેનાના એ સમયના માહોલથી, 19મી સદીનો અંત અને 20મીની શરૂઆત. વિટગેનસ્ટાઈન યુરોપના સૌથી પૈસાદાર કુટુંબોમાંના એકમાંથી આવતા હતા. એમના ઘરમાં બ્રામ્સ ને માહલર જેવા મોટા સંગીતકારો આવે, ક્લિમ્ટ જેવા કલાકારો સાથે ઘરોબો, એટલે કલા, સંગીત, બૌદ્ધિક ચર્ચાઓ, આ બધું તો હતું જ.
પણ સાથે કંઈક તકલીફો પણ હતી ને?
હા, કુટુંબમાં તણાવ હતો, ભાઈઓની આત્મહત્યા જેવી દુઃખદ ઘટનાઓ બની હતી. આ જે તીવ્રતા છે ને, એ વિટગેનસ્ટાઈનના પોતાના સ્વભાવમાં અને એમના કામમાં પણ દેખાય છે.
અને પેલું એન્જિનિયરિંગનો અભ્યાસ, એની શું અસર થઈ?
એનાથી એમનામાં ચોકસાઈ આવી. કોઈ પણ વસ્તુનું બંધારણ જોવાની વૃત્તિ, કોઈ સમસ્યા હોય તો એને નાના નાના ભારમાં તોડીને સમજવાની રીત, આ બધું એન્જિનિયરિંગમાંથી આવ્યું. પછી જ્યારે એ બર્ટ્રન રસેલ અને ફ્રેગે જેવા તર્કશાસ્ત્રીઓના કામના સંપર્કમાં આવ્યા, ત્યારે આ જ ચોકસાઈ એમણે ફિલોસોફીના પ્રશ્નો પર લગાવી. એ ભાષા અને તર્કના મૂળભૂત સિદ્ધાંતો શોધવા નીકળ્યા.
અને આ શોધનું પરિણામ એટલે ટ્રેક્ટેટસ. એનો મુખ્ય વિચાર શું હતો ટૂંકમાં?
હા, ટ્રેક્ટેટસ એનો મુખ્ય વિચાર જ ક્રાંતિકારી હતો, જેને કહી શકાય લોજિકલ એટોમિઝમ. એટલે કે આ દુનિયા છે ને, એ મૂળભૂત સ્વતંત્ર અણુતથ્યોની બનેલી છે, એકદમ નાનામાં નાના ફેક્ટ્સ,
અણુતથ્યો.
હા, અને ભાષાનું કામ શું? તો કે આ તથ્યોનું ચિત્ર રજૂ કરવાનું. આને એમણે પિક્ચર થિયરી ઓફ મીનિંગ કીધી. ભાષા એટલા માટે વાસ્તવિકતા બતાવી શકે છે કારણ કે ભાષા અને વાસ્તવિકતા બંનેનું તાર્કિક સ્વરૂપ એક સરખું હોય છે.
તાર્કિક સ્વરૂપ, એ થોડું અઘરું લાગે છે.
એમ સમજો જેમ કે કોઈ નકશો હોય, એ કોઈ જગ્યા બતાવી શકે કારણ કે નકશાનું જે સ્ટ્રક્ચર છે અને પેલી જગ્યાનું સ્ટ્રક્ચર છે એમાં એક લોજિકલ સંબંધ છે, કઈ વસ્તુ ક્યાં છે, કેટલી દૂર છે વગેરે. એમ જ વિટગેનસ્ટાઈન માનતા હતા કે વાક્યનું જે લોજિકલ સ્ટ્રક્ચર છે એ વાસ્તવિકતાના સ્ટ્રક્ચરને દેખાડે છે. બહુ જ આમ કડક અને મોટો સિદ્ધાંત હતો આ.
અને આ પુસ્તક લખ્યું ક્યારે? યુદ્ધ વખતે?
હા, પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે. ગ્રેલિંગ કહે છે કે આ અનુભવે પુસ્તકને એક અલગ જ રંગ આપ્યો. એક બાજુ તર્કની એકદમ કઠોરતા અને બીજી બાજુ જીવનમરણના અનુભવમાંથી આવેલી ઊંડાઈ અને થોડી રહસ્યમયતા. અને એનું જ પરિણામ એટલે પેલો ટ્રેક્ટસનો છેલ્લો પ્રખ્યાત નિષ્કર્ષ, જેના વિશે બોલી શકાતું નથી તેના વિશે મૌન રહેવું જોઈએ.
આ વાક્યનો સાચો મતલબ શું? એ એમ કહેવા માંગતા હતા કે અમુક વસ્તુઓ જરૂરી નથી?
ના ના, બિલકુલ નહીં. ગ્રેલિંગ એ સ્પષ્ટ કરે છે, આ વાક્યનો અર્થ એવો ન હતો કે નીતિમત્તા, સુંદરતા, ધર્મ, જીવનનો અર્થ આ બધું નકામું છે. ઉલટું, એ કહેવા માંગતા હતા કે આ બધી બાબતો એટલી ઊંડી અને મહત્વની છે કે એને તમે તથ્યો બતાવતી ભાષાના ચોકઠામાં બેસાડી ન શકો. એને કહી ન શકાય, પણ જીવન જીવીને બતાવી શકાય. એક રીતે આ બધી મહત્વની બાબતોને તર્કશાસ્ત્રની પકડમાંથી બચાવવાનો પ્રયત્ન હતો.
મેં આ સમજ્યા પછી તો પેલો 10 વર્ષનો બ્રેક વધારે રસપ્રદ લાગે. ટ્રેક્ટેટસ લખીને જાણે ફિલોસોફીનું કામ પૂરું કરી દીધું એમ. એ જતા રહ્યા, શિક્ષક બન્યા, આર્કિટેક્ટ બન્યા. ગ્રેલિંગ આ મૌન વર્ષો માટે શું કહે છે?
ગ્રેલિંગ એમ કહે છે કે આ વર્ષો ખાલી નહોતા ગયા, બૌદ્ધિક રીતે મૌન નહોતા. એ તો ફરીથી વિચારવાના, બદલાવના વર્ષો હતા. પેલું ગામડાની નિશાળમાં છોકરાઓને ભણાવ્યું ને, એ અનુભવે એમને ભાષાનો જે વ્યવહારુ ઉપયોગ છે રોજબરોજનો, એનું મહત્ત્વ સમજાવ્યું.
એટલે ટ્રેક્ટેટસની પેલી અમૂર્ત ભાષા અને લોકો જે ખરેખર બોલે છે એની વચ્ચેનો ફરક દેખાયો?
હા, જેમ કે હુકમ કરવો, મજાક કરવી, પૂછપરછ કરવી, આ બધું ટ્રેક્ટેટસના ચોકઠામાં ક્યાં બેસતું હતું? પછી પેલી બહેન માટે ઘર બનાવ્યું કુણમનગાસેમાં.
હા, એ ઘરની ડિઝાઇનમાં પણ કઈ ફિલોસોફિકલ વાત હતી?
સીધી રીતે તો નહીં, પણ એ ઘરમાં જે ચોકસાઈ દેખાય છે, કાર્યક્ષમતા પર ભાર છે, સુંદરતાની એક કડક સમજ છે એ વિટગેન્સ્ટાઈનના વ્યક્તિત્વને બતાવે છે. પણ આ બધા અનુભવો, પછી વિયેના સર્કલના ફિલોસોફરો સાથેની એમની ચર્ચાઓ, અને ખાસ તો એમના એક અર્થશાસ્ત્રી મિત્ર હતા પિયરો શ્રાફા.
હા, એમનો પેલો કિસ્સો પ્રખ્યાત છે.
હા, શ્રાફાએ એકવાર એક ઇટાલિયન હાવભાવ કર્યો હાથથી અને પૂછ્યું કે આનું લોજિકલ ફોર્મ શું છે. આ એક નાનકડી ઘટનાએ વિટગેન્સ્ટાઈનને પોતાના જ ટ્રેક્ટર્સના સિદ્ધાંત પણ ફરીથી વિચારવા મજબૂર કર્યા.
અદ્ભુત કહેવાય, પોતાના જ આટલા મોટા અને પ્રખ્યાત સિદ્ધાંતની મર્યાદા પોતે જોવી અને એને નકારવાની હિંમત કરવી.
બરાબર, આ જ વિટગેન્સ્ટાઈનની ખાસિયત હતી, એમની બૌદ્ધિક પ્રામાણિકતા. એમને સમજાઈ ગયું કે ટ્રેક્ટસમાં ભાષાનું જે ચિત્ર હતું એ બહુ અધૂરું હતું, સંકુચિત હતું, અને આ નવી સમાજ સાથે એ પાછા કેમ્બ્રિજ ગયા અને ફિલોસોફી માટે એક સાવ નવો જ રસ્તો બનાવ્યો, જે આપણને એમના મૃત્યુ પછી પ્રકાશિત થયેલા પુસ્તક ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સમાં જોવા મળે છે.
તો આ નવો રસ્તો શું હતો? ટ્રેક્ટેટસથી કઈ રીતે જુદો હતો?
જુઓ, જો ટ્રેક્ટેટસ ભાષાને એક જ કામ કરતું સાધન માનતું હતું વાસ્તવિકતાનું ચિત્ર દોરવાનું, તો ઇન્વેસ્ટિગેશન્સ ભાષાને છે ને ઓજારોના આખા બોક્સ જેવી ગણે છે. એક ટૂલબોક્સ.
ટૂલબોક્સ,
હા. જેમ ટૂલબોક્સમાં પેચ્યું હોય, હથોડી હોય, કરવત હોય, દરેકનું કામ જુદું, એમ જ ભાષાના શબ્દો અને વાક્યો પણ જુદા જુદા કામ કરે છે. કોઈ વર્ણન કરે, કોઈ હુકમ આપે, કોઈ પ્રશ્ન પૂછે, કોઈ મજાક કરે, કોઈ પ્રાર્થના કરે, કોઈ વાર્તા કહે, આ બધી જુદી જુદી ભાષા રમતો છે, લેંગ્વેજ ગેમ્સ.
ભાષા રમતો, આ શબ્દ બહુ વપરાય છે એમના માટે.
હા,
એ ખ્યાલ થોડો સમજાવશો?
જેમ દરેક રમત, માનો કે ક્રિકેટ કે ચેસ, એના પોતાના નિયમ હોય છે ને. ક્રિકેટના નિયમ અલગ, ચેસના અલગ.
હા, બરાબર.
એમ જ દરેક ભાષા રમતનું પોતાનું માળખું હોય, પોતાના નિયમો હોય, પોતાનો હેતુ હોય. વિટગેન્સ્ટાઈને કહ્યું કે કોઈ શબ્દનો અર્થ જાણવો હોય ને તો એનો સાચો અર્થ શું છે એ શોધવાને બદલે એ જોવું જોઈએ કે એ શબ્દ કઈ ભાષા રમતમાં વપરાય છે અને કેવી રીતે વપરાય છે. આના પરથી જ એમનો પેલો બહુ જ પ્રખ્યાત સિદ્ધાંત આવ્યો, શબ્દનો અર્થ તેના ભાષામાં ઉપયોગ છે.
એટલે કે અર્થ ક્યાંય સ્થિર નથી બેઠો, પણ એના ઉપયોગ પર, એના સંદર્ભ પર આધાર રાખે છે. આ તો પરંપરાગત ફિલોસોફીથી સાવ જુદી જ વાત થઈ ગઈ.
બિલકુલ. અને આની સાથે જ બીજો એક બહુ મહત્વનો વિચાર જોડાયેલો છે, કૌટુંબિક સમાનતા, ફેમિલી રિઝેમ્બલન્સ.
ફેમિલી રિઝેમ્બલન્સ,
હા. વિટગેન્સ્ટાઈને પૂછ્યું, રમત એટલે શું? આપણે ગેમ કોને કહીએ? શું બધી રમતોમાં કોઈ એક વસ્તુ કોમન હોય છે? વિચારો, બોર્ડ ગેમ, પત્તાની ગેમ, બોલની ગેમ, ઓલિમ્પિક ગેમ, કોઈ એક લક્ષણ બધામાં નથી. પણ જેમ કુટુંબના સભ્યો હોય એમનામાં કેવી સમાનતા હોય? કોઈકના નાકનો ઘાટ સરખો, કોઈકની આંખો, કોઈકની ચાલ, એમ ઓવરલેપ થતી સમાનતાઓનું એક નેટવર્ક હોય.
સમજાયું.
એમ જ રમત જેવા ખ્યાલોમાં પણ કોઈ એક વ્યાખ્યા નથી, પણ સમાનતાઓનું એક જટિલ નેટવર્ક છે. આનાથી એમણે પેલો જૂનો વિચાર તોડી નાખ્યો કે દરેક ખ્યાલની એક ચોક્કસ બધાને લાગુ પડતી વ્યાખ્યા હોવી જ જોઈએ.
આ તો ખરેખર ફિલોસોફી કઈ રીતે કરવી એ જ બદલી નાખે છે. અને પેલી ઇન્વેસ્ટિગેશન્સમાં ખાનગી ભાષાની દલીલ પણ બહુ જ પ્રખ્યાત છે, નહીં?
હા, ખાનગી ભાષા દલીલ, પ્રાઇવેટ લેંગ્વેજ આર્ગ્યુમેન્ટ, કદાચ ઇન્વેસ્ટિગેશન્સનો સૌથી વધુ ચર્ચાયેલો અને ક્રાંતિકારી વિચાર કહી શકાય. વિટગેન્સ્ટાઈને એવી દલીલ કરી કે એવી ભાષા શક્ય જ નથી જે ફક્ત વ્યક્તિના પોતાના અંદરના ખાનગી અનુભવોની જ વાત કરતી હોય. જેમ કે મને જે દુખાવો થાય છે એ, કે મને જે લાલ રંગ દેખાય છે એ, અને એ ભાષા ફક્ત એ વ્યક્તિ જ સમજી શકે.
પણ આપણને તો એવું જ લાગે ને કે મારું દર્દ તો હું જ જાણું.
અનુભવ ભલે તમારો ખાનગી હોય, પણ એ અનુભવ વિશે વાત કરવા માટે જે ભાષા તમે વાપરો છો એ જરૂરી રીતે જાહેર હોવી જોઈએ, સામાજિક હોવી જોઈએ. દુખાવો શબ્દનો અર્થ તમે ક્યાંથી શીખ્યા, એને ક્યારે વાપરવો, કેવી રીતે વાપરવો, મને દુખે છે ક્યારે કહેવું, બીજાને દુખે છે એ ક્યારે ઓળખવું, આ બધું આપણે સમાજ પાસેથી, જાહેર નિયમોથી શીખ્યા છીએ.
અચ્છા.
ગ્રેલિંગ આ માટે પેલું બીટલ ઇન અ બોક્સનું ઉદાહરણ વાપરે છે, ડબ્બામાં ભમરો.
એ શું છે ઉદાહરણ?
કલ્પના કરો કે દરેક વ્યક્તિ પાસે એક બંધ ડબ્બો છે, કોઈ બીજાના ડબ્બામાં જોઈ ન શકે. દરેક જણ ફક્ત પોતાના ડબ્બામાં જુએ છે અને એમાં જે છે એને ભમરો કહે છે.
બરાબર.
હવે શું ભમરો શબ્દનો કોઈ એક બધા માટે સરખો અર્થ નક્કી થઈ શકે? ના, કારણ કે કોઈને ખબર જ નથી કે બીજાના ડબ્બામાં શું છે. કદાચ બધાના ડબ્બામાં જુદી જુદી વસ્તુ હોય, કે કદાચ કોઈનામાં કંઈ ન પણ હોય. વિટગેનસ્ટાઈન કહે છે કે આપણી આંતરિક સંવેદનાઓ આ ડબ્બા જેવી છે. આપણે એના વિશે વાત કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે દુખાવો, ખુશી જેવા શબ્દો વાપરવાના જાહેર નિયમો છે, જાહેર રીતો છે, નહીં કે કોઈ ખાનગી વસ્તુ તરફ ઇશારો કરવાથી.
વાહ, એટલે આપણો જે સૌથી અંગત લાગતો અનુભવ છે એ પણ ખરેખર તો જાહેર ભાષા અને સમાજ વગર વ્યક્ત જ ન થઈ શકે. આ તો આપણી આખી અંદરની દુનિયાની સમજને હલાવી નાખે છે.
બરાબર. અને આ જ વિચાર આગળ નિયમ અનુસરણ એટલે કે રૂલ ફોલોઈંગના વિશ્લેષણમાં પણ જાય છે. કોઈ નિયમનો અર્થ શું છે, જેમ કે વત્તા બે ઉમેરો, અને એને સાચી રીતે અનુસરવું એટલે શું, એ સમજવું એ કોઈ મગજની અંદર થતી ખાનગી પ્રક્રિયા નથી, પણ એક સામાજિક રીતભાત છે, એક પ્રથા છે, એક કૌશલ્ય છે જે આપણે સમાજ પાસેથી શીખીએ છીએ. આ બધું જોડાયેલું છે જીવન સ્વરૂપો એટલે કે ફોર્મ્સ ઓફ લાઈફના મોટા ખ્યાલ સાથે. આપણી ભાષા, આપણા નિયમો, આપણી રમતો, આ બધું આપણી સહિયારી માનવ પ્રવૃત્તિઓ, આપણી જરૂરિયાતો, આપણી કુદરતી પ્રતિક્રિયાઓ, એના સંદર્ભમાં જ અર્થપૂર્ણ બને છે.
અદ્ભુત. ગ્રેલિંગના પુસ્તકને આધારે આપણે વિટગેનસ્ટાઈનના આ મુખ્ય વિચારો જોયા, તો આમાંથી કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણે તારવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે ફિલોસોફીમાં આવેલો ભાષાકીય વળાંક, લિંગ્વિસ્ટિક ટર્ન. વિટગેનસ્ટાઈને ખાસ કરીને એમના પાછળના કામમાં બહુ જોર દઈને કહ્યું કે મોટાભાગની જે જૂની ફિલોસોફિકલ સમસ્યાઓ છે ને, એ ખરેખર દુનિયા વિશેની કોઈ મોટી સમસ્યાઓ નથી, પણ આપણે ભાષાનો જે રીતે ઉપયોગ કરીએ છીએ એમાં થતી ગેરસમજ છે, ભાષાનો દુરુપયોગ છે.
એટલે ફિલોસોફીનું કામ સિદ્ધાંતો આપવાનું નહીં, પણ
આ ભાષાની ગૂંચોને ઉકેલવાનું છે, સ્પષ્ટતા લાવવાનું છે. એમણે પેલું રૂપક વાપર્યું ને, માખીને શીશીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો, ફિલોસોફી એ કામ કરે છે.
એટલે એક જાતની બૌદ્ધિક થેરાપી જેવું. આપણે રોજબરોજ પણ કેટલી વાર શબ્દોની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ, નહીં? દલીલ ચાલતી હોય ને ખબર પડે કે બંને જણ એક જ શબ્દ અલગ અલગ અર્થમાં વાપરી રહ્યા છે.
બરાબર કહ્યું. બીજો મુખ્ય સંદેશ છે અર્થની સામાજિક પ્રકૃતિ. અર્થ કોઈ શબ્દમાં છુપાયેલો નથી કે આપણા મનમાં એકલો અટૂલો નથી. એ તો શબ્દ કેવી રીતે વપરાય છે, કયા સંદર્ભમાં વપરાય છે, કયા સમાજમાં વપરાય છે, એના પર આધાર રાખે છે. આ વિચાર વ્યક્તિ કરતાં સમાજ અને સહિયારા વ્યવહારને વધુ મહત્ત્વ આપે છે. આપણા ગુજરાતમાં, ભારતમાં પણ ઘણા શબ્દો, રિવાજો એવા છે જેનો અર્થ ત્યાંના લોકોના સંદર્ભમાં જ સમજાય.
ત્રીજો મુદ્દો કદાચ પેલી પરંપરાગત ફિલોસોફીની ટીકા ગણી શકાય.
હા, વિટગેનસ્ટાઈન માનતા હતા કે ફિલોસોફી જે રીતે મોટી મોટી વ્યાખ્યાઓ, કાયમી સત્યો અને ભવ્ય સિદ્ધાંતો બનાવવાની કોશિશ કરે છે, એ ઘણીવાર ભાષા ખરેખર કેવી રીતે કામ કરે છે એ સમજવામાં થાપ ખાઈ જાય છે. એમણે ફિલોસોફીનો હેતુ જ બદલી નાખ્યો, સત્ય શોધવા કરતાં ગેરસમજ દૂર કરવી.
અને ચોથું, પેલું ભાષાની મર્યાદાઓ વાળું ટ્રેક્ટેટસમાં જે મર્યાદા હતી, જે કહી ન શકાય એ તર્કથી નક્કી થતી હતી, જ્યારે ઇન્વેસ્ટિગેશન્સમાં એ મર્યાદાઓ વધુ ફ્લેક્સિબલ બની, ઉપયોગ પર આધારિત. શું અર્થપૂર્ણ છે અને શું નોનસેન્સ છે એ પણ ભાષા રમત પર આધાર રાખે છે.
બરાબર. આ મુખ્ય વિચારો છે જે ગ્રેલિંગના પુસ્તકમાંથી ઉપસી આવે છે.
વિટગેનસ્ટાઈનના વખાણોમાં ઘણા એવા વાક્યો છે જે સીધા ચોટ કરી જાય અને યાદ રહી જાય. ગ્રેલિંગ કયા મુખ્ય વિચારો કે વાક્યો પર ભાર મૂકે છે જે આપણને મદદ કરે?
હા, ઘણા છે. ટ્રેક્ટેટસમાંથી પેલું સૌથી પ્રખ્યાત, મારી ભાષાની મર્યાદાઓ મારા વિશ્વની મર્યાદાઓ દર્શાવે છે. આ એમના શરૂઆતના વિચારનું હાર્દ હતું કે તર્ક અને ભાષાનું જે બંધારણ છે એ જ નક્કી કરે છે કે આપણે શું વિચારી શકીએ, શું કહી શકીએ. જે એમાં ન બંધ બેસે એ આપણા વિશ્વની બહાર.
અને એનો પેલું છેલ્લું નિષ્કર્ષ જેની વાત થઈ, જેના વિશે બોલી શકાતું નથી તેના વિશે મૌન રહેવું જોઈએ, જે ખરેખર તો જે ભાષા ન કરી શકે તેનું માન જાળવવાની વાત હતી.
બિલકુલ. પછી ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સમાંથી સાવ જુદી જ સલાહ, વિચારો નહીં પણ જુઓ.
ડોન્ટ થિંક બટ લુક.
ઓ, એનો શું મતલબ?
એનો મતલબ કે ફિલોસોફિકલ સમસ્યાઓ ઉકેલવા માટે વધુ ઊંડા નવા સિદ્ધાંતો બનાવવાની જરૂર નથી. જરૂર છે ખાલી ધ્યાનથી જોવાની, ભાષા ખરેખર કેવી રીતે વપરાય છે રોજબરોજના જીવનમાં અલગ અલગ સંદર્ભમાં. જવાબ આપણી સામે જ છે જો આપણે બરાબર જોઈએ તો.
અને પેલું એન્જિનવાળું રૂપક પણ બહુ મજાનું છે.
હા, જ્યારે ભાષા એન્જિનની જેમ નિષ્ક્રિય હોય, આઇડલિંગ એટલે કે તેના વ્યવહારિક કામથી છૂટી પડી ગઈ હોય, ત્યારે જ ફિલોસોફિકલ મૂંઝવણો ઊભી થાય છે.
એટલે કે જ્યારે આપણે શબ્દોને એમના કામ પરથી, એમના સંદર્ભમાંથી ઉપાડી લઈએ અને ખાલી અમૂર્ત ચર્ચા કરીએ, ત્યારે જ બધી ગૂંચવણો ઊભી થાય છે. ફિલોસોફીનું કામ ભાષાને પાછી એના કામ પર લગાડવાનું છે.
હા, આ બધા વાક્યો વિટગેનસ્ટાઈનના વિચારોની દિશા અને એમનો અભિગમ બરાબર પકડે છે. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આ બધી વાતો આમ બહુ ઊંડી અમૂર્ત લાગે, શું આનો આપણા રોજિંદા જીવનમાં કોઈ ઉપયોગ છે? શું ગ્રેલિંગ આ વિશે કંઈ કહે છે?
હા હા, ગ્રેલિંગ ચોક્કસ માને છે કે આ વિચારો બહુ જ પ્રેક્ટિકલ છે. પહેલું તો વાતચીત અને ઝઘડા ઉકેલવામાં. જો આપણે એ સમજીએ કે ઘણીવાર બે લોકો જે ઝઘડતા હોય છે એ કદાચ જુદી જુદી ભાષા રમતો રમી રહ્યા હોય છે, એટલે કે એક જ શબ્દ, માનો કે ન્યાય કે સફળતા કે પ્રેમ, એનો ઉપયોગ એ લોકો જુદા જુદા નિયમો અને અપેક્ષાઓ સાથે કરી રહ્યા હોય છે. તો પછી આપણે એ પૂછવાને બદલે કે ન્યાયનો સાચો અર્થ શું છે, આપણે એમ પૂછી શકીએ કે તમે જ્યારે ન્યાય કહો છો ત્યારે તમારા મનમાં શું ચાલે છે, અથવા આ સંજોગોમાં ન્યાય એટલે શું કરીશું. આનાથી ગેરસમજ ટાળી શકાય.
આ તો ખરેખર બહુ જ ઉપયોગી વાત છે. કેટલી બધી દલીલો ખાલી એટલા માટે જ લાંબી ચાલે છે કારણ કે બંને બાજુ શબ્દો પાછળના અર્થ અલગ હોય છે. બીજો કોઈ ઉપયોગ?
બીજું, સમસ્યાઓ ઉકેલવામાં. જ્યારે કોઈ સમસ્યા એવી લાગે કે ઉકેલાતી જ નથી, અટવાઈ ગઈ છે, ત્યારે વિટગેનસ્ટાઈનનો રસ્તો એ છે કે આપણે પૂછીએ, શું આ ખરેખર કોઈ સમસ્યા છે, કે પછી હું જે રીતે આ સમસ્યાને શબ્દોમાં મૂકી રહ્યો છું એમાં જ કોઈ ગડબડ છે. ઘણીવાર ખાલી પ્રશ્ન પૂછવાની રીત બદલવાથી અથવા આપણી જે છુપી ધારણાઓ હોય એને પડકારવાથી સમસ્યા પોતે જ ગાયબ થઈ જાય છે. આ પેલું માખીને શીશીમાંથી બહાર કાઢવા જેવું, ઉકેલ શોધવાને બદલે પેલી ભ્રમણા જ દૂર કરવી.
અને ત્રીજો ઉપયોગ પેલો સાંસ્કૃતિક સમજવાળો હતો ને?
હા, બીજી સંસ્કૃતિઓને સમજવામાં અને સહાનુભૂતિ કેળવવામાં. પેલો જીવન સ્વરૂપોનો ખ્યાલ આપણને એ સમજાવે છે કે શા માટે જુદા જુદા સમાજના રીતરિવાજો, માન્યતાઓ, દુનિયાને જોવાની રીતો અલગ હોય છે. એમને સીધા, ખોટા કે તર્ક વગરના કહી દેવાને બદલે આપણે એમના જીવનનો સંદર્ભ, એમની ભાષા રમતો, એમના સૈયારા વ્યવહારો સમજવાની કોશિશ કરી શકીએ.
પેલું સિંહવાળું ઉદાહરણ?
હા, વિટગેનસ્ટાઈને મઝાકમાં કહેલું, જો સિંહ બોલી શકતો હોત તો આપણે એને સમજી શક્યા ન હોત, કારણ કે એનું જીવન સ્વરૂપ આપણાથી એટલો જુદો છે કે એની ભાષા આપણને કદાચ અર્થહીન લાગે. આ વાત આપણને બીજા કલ્ચર માટે વધુ આદર અને સમજ રાખતા શીખવે છે.
ખરેખર આ ત્રણેય ઉપયોગો બતાવે છે કે વિટગેનસ્ટાઈનના વિચારો ખાલી ફિલોસોફીના ક્લાસરૂમ માટે નથી, આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે. તો આ આખી ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ કે ગમી ગયેલો વિચાર કયો રહ્યો?
મારા માટે તો વિટગેનસ્ટાઈનની પેલી બૌદ્ધિક પ્રામાણિકતાને હિંમત એ બહુ પ્રેરણાદાયક છે. પોતાના જ આટલા પ્રખ્યાત સિદ્ધાંતની, ટ્રેક્ટસની ભૂલો સ્વીકારવી, એને નકારવો અને સાવ નવી જ દિશામાં વિચારવાનું શરૂ કરવું, એ સાચા અર્થમાં સત્ય શોધવાની નિષ્ઠા બતાવે છે. એ યાદ અપાવે છે કે ફિલોસોફી કોઈ તૈયાર જવાબ નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં પોતાની જાતને સુધારતા રહેવું પડે છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ભાષા કેટલી તાકાતવર છે. એ કેવી રીતે આપણી વિચારવાની રીત, આપણી વાસ્તવિકતાની સમજ અને આપણા સંબંધોને ઘડે છે. અને ઘણીવાર આપણે પોતે જ આપણી ભાષાથી બનેલી જાળમાં કેવી રીતે ફસાઈ જઈએ છીએ. વિટગેનસ્ટાઈનનું કામ આપણને એ ભાષાની જાળ વિશે જાગૃત થવાનું શીખવે છે અને કદાચ એમાંથી બહાર નીકળવાનો રસ્તો વિચારવા પ્રેરે છે. પેલું માખીને શીશીમાંથી બહાર કાઢવાનું રૂપક ખરેખર બહુ જ ગમી ગયું.
સરસ મુદ્દો.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી વાતચીતમાં, આપણી દલીલોમાં ક્યારે ભાષાના ખોટા ઉપયોગથી કે શબ્દોને એમના સાચા સંદર્ભમાંથી કાઢી નાખવાથી ગૂંચવાઈ જઈએ છીએ? એવી કઈ ભાષા રમતો છે જે આપણે કદાચ જાણતા અજાણતા રમી રહ્યા છીએ અને જે આપણી સમજને, આપણા સંબંધોને કે કોઈ સમસ્યાના ઉકેલને રોકી રહી છે? શું આપણે ક્યારેક એવી બૌદ્ધિક શીશીમાં ફસાઈ જઈએ છીએ જેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણી ભાષાના ઉપયોગ પર વધુ ધ્યાન આપવાથી મળી શકે?
કરી વળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.